నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం మధురామయో మంగళము సుతమోని మంగళం కురుకొండారి ఉజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే జీ స్వభావాయ భవాయ సర్వభావాన్ విభావ నిలుసంజాత.
సమయసార్ భగవాన్ కుంకుందాచార్య రచిత సమయసార్ అని భగవాన్ అమృతేంద్రాచార్య రచిత ఆత్మఖ్యాతి టీక. એમાં આપણે 33મો કળશ કર્યો. જીવ અજીવ અધિકારમાં એ પહેલો કળશ, 33મો કળશ. એ 33મો કળશ કર્યો, એમાં જ્ઞાનનો મહિમા કહેવામાં આવ્યો કે જ્ઞાનને કારણે જીવને શું પોતાનું અને શું પર છે, શું સ્વ છે અને શું પર છે, પોતે કોણ છે અને બીજું શું છે, એ બધું સ્પષ્ટ એને જણાઈ જાય છે. અને એ જ્ઞાનનો મહિમા અહીંયા દર્શાવવામાં આવ્યો. એ જ્ઞાન જ્યારે સમ્યક હોય છે ત્યારે એ આનંદ સહિત હોય છે. અને એ જ્ઞાન જે છે એ જ્ઞેયોને જાણનારું હોવા છતાં પણ, એ અનેક જ્ઞેયોને જાણનારું હોવા છતાં પણ એ આત્મામાં જ રમે છે અને એ અન્ય રૂપે થતું નથી, એ વાત પણ એમાં આવી. એટલે દ્રવ્યની જે પ્રતીતિ કરાવે છે, પોતાના સ્વરૂપની જે પ્રતીતિ કરાવે છે, એ જ્ઞાન છે. અને એ જ્ઞાન એ આત્માનું જ્ઞાન છે, એ અનાકુળ છે, એ ઉચ્ચ છે, એ ધીર છે, એ બધી વાત એમાં કરવામાં આવી. હવે અહીંયા આગળ કહે છે કે જીવ અજીવનું એક રૂપ વર્ણન કેવું છે એની વાત હવે કરે છે. મિથ્યા દ્રષ્ટિની માન્યતા જીવને અજીવને એક રૂપે માનવાની છે ને, જીવ અજીવના એ ભેદ કરી શકતો નથી ને, એટલે હવે જીવ અજીવનું એક રૂપ વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે. પહેલા એ એક રૂપ વર્ણન કરી અને એમ જણાવે છે કે અજ્ઞાની છે એની આ પ્રમાણે માન્યતા છે, એ જીવને અજીવનો ભેદ કરી શકતો નથી. જે જ્ઞાન સમ્યક થયું એનાથી જે જીવને અજીવનો ભેદ થાય છે એ સમ્યક દ્રષ્ટિની વાત લીધી. પણ હવે જીવ અજીવ અધિકાર છે એની આ પહેલેથી 5 ગાથાઓ લીધી છે, 39, 40, 41, 42, 43. એમાં કુંદકુંદાચાર્ય ભગવાને જીવ અજીવનું એક રૂપ કેવું સ્વરૂપ છે એ અહીંયા દર્શાવ્યું છે. તો આપણે એ 39, 40, 41, 42, 43 એ 5 ગાથાઓ આપણે લઈએ. આત્માનં જાનંતો મૂઢાસ્તુ પરમાત્માવાદીન કેચિત્, જીવમ અધ્યવસાનમ કર્મ ચ તથા પરોપયંતિ. અપરે અત્યવસાનેષુ તીવ્ર મંદાનુભાગકમ જીવમ મન્યંતે તથા અપરે નો કર્મ ચાપી જીવ ઇતિ. કર્મણ ઉદયમ જીવમ પરે કર્માનુભાગ ઇચ્છંતિ. તીવ્રત્વ મંદત્વ ગુણાભ્યાય સભવતી જીવ. જીવ કર્મોભયમ દ્વે અપી ખલુ કેચી જીવ મિચ્છંતિ. અપરે સંયોગેન તુ કર્મણા જીવમ ઇચ્છંતિ. એવમ વિધા બહુવિધાઃ પરમાત્માનં વદંતિ દુર્મે દશ તેન પરમાર્થવાદિન નિશ્ચયવાદી વિનિર્દિષ્ટા. તો આપણે 39, 40, 41, 42 અને 43 ની ગાથાઓ આપણે ગુજરાતીમાં લઈએ.
પરમાત્મવાદી જીવ છે, જે કામ વસાન તે જીવ એ મયે નિરૂપણ કરે. વણે કોઈ અર્થવસાનમાં અનુભાગ તીક્ષણ મંદ જે માને આત્મા વળી અન્ય કો નો કર્મને કો અન્ય માની આત્મા કર્મો તણા વળી ઉદયને કો તીવ્ર મંદ ગુણો સહિત કર્મો તણાનુભાગની કો કર્મણે જીવ ઉપયમી જીવની આશાદરે કર્મો તણા સંયોગથી અભિલાષ કો જીવની કરે દુર્બુદ્ધિયો બહુવિધયા આત્મા પરને કહે તે સર્વને પરમાત્મવાદી કયા નિશ્ચયવાદીએ.
તો અહીંયા 43મી ગાથામાં જે 39, 40, 41 ને 42માં જે વર્ણન કરવામાં આવ્યું એના ઉપરથી એમ કહેવામાં આવ્યું કે દુર્બુદ્ધિઓ એ બહુવિધ આવા આત્મમાં પરને કહે એ રીતે આત્મા અને વર્ણવે છે તે સર્વને પરમાર્થવાદી કહ્યા નિશ્ચયવાદીએ. એણે એ નિશ્ચય મતના જાણનારા એમ જાણતા નથી. એટલે જીવ અને અજીવ એ ભેગા થઈને આવ્યા છે એ સ્વાંગ જે છે એને અહીંયા જે જાણતો નથી એવો અજ્ઞાની કઈ રીતે માને છે એ વાત અહીંયા કહેવામાં આવી કે આત્માને કઈ રીતે અજ્ઞાની માને છે, આત્માનું સ્વરૂપ શું સમજે છે એ વાત અહીંયા કહેવામાં આવી છે. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે આત્માનમ અજાનમ, એટલે આત્માને નહીં જાણતા થકા, આત્માને નથી જાણતા એવા પરમાત્મવાદીન પરને આત્મા કહેનારા. કેચિત મૂંઢા હતું કોઈ મૂંઢ મોહી અજ્ઞાનીઓ, આત્માને નહીં જાણતા થકા પરને આત્મા કહેનારા કોઈ મૂંઢ મોહી અજ્ઞાનીઓ તો અધ્યવસાનમ અધ્યવસાનને અને કોઈ કર્મને જીવ કહે છે. શું વાત કરી, જે આત્માને જાણતા નથી તેવા મૂળ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ મોહી જીવો જે પરનું લક્ષ્ય કરીને રહ્યા છે, પરમાં મોહિત થયા છે, મૂંઢ છે, અજ્ઞાની છે, પ્રમાદી છે, એવા જીવો આત્માને નથી જાણતા, આત્માના જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને નથી જાણતા એવા જીવો શું કહે છે કે એ કર્મ છે એ જીવ છે અથવા તો અધ્યવસાન છે એ જીવ છે. પહેલું અધ્યવસાન લીધું છે, અધ્યવસાન છે એ જ જીવ છે. અધ્યવસાન એટલે વિભાવ ભાવે પરિણમન કરે છે એ અધ્યવસાન છે. પુણ્ય અને પાપના ભાવે, રાગ અને દ્વેષના ભાવે જે પરિણમન થાય છે એ પરિણમન એ અધ્યવસાન છે, અને એ પરિણમન જે થઈ રહ્યું છે એ કરનારો જીવ છે. એ પરિણામ કરનારો જીવ છે એટલે એવા અધ્યવસાનને એ જીવ માને છે. પછી વધારે વિશેષ સ્પષ્ટતા ટીકામાં કરવામાં આવી છે. અત્યારે સામાન્ય અર્થ આપણે સમજીએ ગાથામાંથી કે આત્માને જે નથી જાણતા એવાઓ અજ્ઞાનીઓ એ વિભાવ ભાવે થતા પરિણમન, રાગ દ્વેષના વિકારી ભાવે થતા પરિણમન જે છે એ પરિણમનને એટલે એવા અધ્યવસાનને એ જીવ માને છે, અને કોઈ કર્મને જીવ કહે છે. અનાદિના જે એની સાથે રહ્યા છે ને આત્માની સાથે, અને જેના ઉદયો આવે છે અને એની સાથે એ ઉદયો આવે છે તેની સાથે એ ઉદય ભાવે જીવ રહે છે અને નવા ફરીથી આશ્રવ અને બંધ કરે છે અને નવા કર્મ બાંધે છે અને ફરી પાછા એ કર્મ ઉદયમાં આવે છે અને ફરી પાછા એ ઉદયમાં આવે છે તો ફળ આપે છે. તે તરફ ફરી પાછો જીવ આકર્ષિત થાય છે, આત્મા વિભાવ ભાવે પરિણમે છે, આશ્રવ થાય છે અને નવા બંધ બંધાય છે. આમ કર્મની સત્તામાં જ જાણે કે જીવ રહ્યો હોય એટલે એ કર્મરૂપે જ જીવ છે એમ એને માને છે. જીવને કર્મથી જુદો માનતા જ નથી. જે છે તે બધું કર્મ છે, કર્મને કારણે આ બધું થયા કરે છે, એમાં જીવ ક્યાં આવ્યો એવું માનવાવાળા છે. જે છે તે બધું કર્મ છે, કર્મની સત્તા છે, કર્મ બધું કરે, કર્મને કારણે જીવ રખડે છે, કર્મને કારણે જીવને ભવ કરવા પડે છે, કર્મને કારણે જીવને ગતિ થાય છે, એટલે જે છે તે બધું કર્મ છે. પહેલા અધ્યવસાનની વાત કરી પછી કર્મની વાત કરી, એટલે અધ્યવસાનને અને કોઈ કર્મને જીવ કહે છે. જો અહીંયા કુલ 8 પ્રકાર લેવામાં આવ્યા છે, મિથ્યા માન્યતાના અજ્ઞાનીની માન્યતાના 8 પ્રકાર લેવામાં આવ્યા છે કે કેવા જુદા જુદા 8 પ્રકારે આ મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાનીઓ જીવને માને છે. એમાં પહેલી વાત અધ્યવસાનની કરી, બીજી વાત કર્મની કરી. આગળ કહે છે કે અપરે એટલે બીજા કોઈ અધ્યવસાનેશુ એટલે અધ્યવસાનોમાં તીવ્ર મંદ અનુભાગવન એટલે તીવ્ર મંદ અનુભાગગતને જીવમ મન્યંતે એટલે જીવ માને છે. અધ્યવસાનોની અંદર તીવ્ર અને મંદ અનુભાગ એને એ જીવ માને છે. આગળ એની વધારે સ્પષ્ટતા આવશે. અધ્યવસાન તો એના પરિણામ તો થાય છે, અને એ પરિણામ એ શુભ અને અશુભ બે રીતે થાય છે. એટલે મંદ જે છે એ શુભ પરિણામ છે, તીવ્ર છે તે અશુભ પરિણામ છે. એટલે એમાં એ શુભ અને અશુભ એટલે એને લીધે થઈ અને પુણ્ય અને પાપ જે થાય છે એને જે પુણ્યને પાપ રૂપે જે પરિણમન છે એને એ જીવ માને છે. એટલે કહે છે કે કોઈ બીજા કોઈ અધ્યવસાનોમાં તીવ્ર મંદ અનુભાગગતને જીવ માને છે, અને વળી બીજા કોઈ નો કર્મને જીવ માને છે. આ શરીર જે છે એને ઇન્દ્રિયો મન વાણી કાયા જે છે એને જ જીવ માને છે, બીજું ક્યાં છે જ. આત્મા ક્યાં આવ્યો? આ શરીર છે અને શરીરમાં હૃદય ધબકે છે અને ફેફસા ચાલે છે અને મન વિચાર કરે છે અને આ બોલવાનું થાય છે, હાથ પગ ચાલે છે, એટલે બધું છે જ. વળી બીજો એમાં આત્મા તમે ક્યાંથી નવો લાવ્યા? આવું કહેવાવાળા એક ભાઈ મને મળ્યા હતા, હમણાં થોડા દિવસ પહેલાની જ વાત છે, એક મહિનો થયો લગભગ. પછી મેં કહ્યું તમે એટલે કે હું જઈને છું, પૂજા કરવા રોજ જઉં છું, નિયમિત પૂજા કરું છું. આત્મા તમે ક્યાં લાવ્યા? આ હૃદય બંધ પડી જાય એટલે પૂરું થયું, એમાં તમે આત્મા ક્યાંથી લાવ્યા? હવે એમને મારે શું સમજાવવું? સમય હતો નહીં એટલે બીજું વધારે તો શું સમજાવી શકીએ. વાંચવાની થોડી સલાહ આપી કીધું અને પછી મેં કહ્યું કે ક્યારેક મળજો, વાત કરીશું તો વધારે વિસ્તાર થશે. પણ આવી માન્યતા માનવાવાળા છે. અહીંયા કંઈ આચાર્ય ભગવાને ગાથામાં અમસ્તુ લખ્યું નથી. આ તો મને હમણાં જ એક મહિના પહેલા જ એ ભાઈ મળ્યા હતા. જૈન છું કે હું રોજ નિયમિત પૂજા કરવા જઉં છું, બરાબર વ્યવસ્થિત બધું, પણ તમે આ આત્મા ક્યાંથી લઈ આવ્યા? મને કહે છે તમે આ આત્માની વાત કરો તો કે આત્મા ક્યાંથી? આ છે શરીર, એમાં હૃદય ધબકે છે, શ્વાસ ચાલે છે, બધું છે, બરાબર ચાલે છે, કામ ધંધા નોકરી કરીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, બધું બરાબર છે. અને પછી હૃદય બંધ પડી જાય એટલે વાત પૂરી થાય છે કે એમાં વળી આત્મા અને આ બધું શું? તમે આવું માનવાવાળા છે એવા તો ઘણા જ છે. આ તો જૈન હતા બોલો, છતાં પણ બીજાની તો શું વાત કરવી. એટલે એ નો કર્મને જીવ માને છે. આગળ કહ્યું છે અહીંયા, અન્ય કોઈ કર્મણ ઉદયમ, એટલે કર્મના ઉદયને જીવમ જીવ માને છે. કર્મના ઉદય ને કારણે શું થાય, પાપનો ઉદય આવ્યો હોય કે પુણ્યનો ઉદય આવ્યો હોય તો એ પ્રમાણે જે ફળ પ્રાપ્ત થાય છે અને એની સમીપમાં જ થાય છે અને એને એકત્વ બુદ્ધિ છે, મમત્વ છે, શરીર સાથેના એકત્વ અને મમત્વ છે અને જે સંયોગો છે એ સંયોગોને કારણે જે વસ્તુ એની નજીકમાં પ્રાપ્ત થઈ છે, આ ઘર, કપડા, કાર, કોમ્પ્યુટર બધું, એ બધા પ્રત્યે પણ મમત્વ વર્તે છે. એટલે એ બધું જે છે એને પોતાનું માનતા, એટલે કર્મનો ઉદયને કારણે જે કંઈ પ્રાપ્ત થયું છે, આ શરીર આવું પ્રાપ્ત થયું છે અને એ શરીરને પછી આ રૂપ મળ્યું છે અને ખાય છે અને પીએ છે ને બધું એને મળ્યું છે, બસ એ જ જીવ છે, એ જ જીવ છે. કર્મનો ઉદય આવે છે અને જે એને મળ્યું છે એ જ જીવ છે. જેમ કે અસાતા વેદનીનો ઉદય આવે છે તો એને દુઃખ થાય છે અને સાતા વેદનીના ઉદયથી સુખ થાય છે, એ જ જીવ છે. બીજો વળી જીવ કયો, આ નામ કર્મને કારણે શરીર મળ્યું છે એ જ જીવ છે. આયુષ કર્મ કારણે આયુષનો બંધ છે. એટલે એમ કર્મને કારણે કર્મના ઉદય જે વર્તે છે એ કર્મના ઉદય જે વર્તે છે એના રૂપે પોતે થઈ જાય છે. પોતાને કર્મના ઉદયને કારણે આ મનુષ્યની પર્યાય મળી છે અને એને અનુરૂપ જે શરીર મળ્યું છે તો એ રૂપે પોતે થઈ જાય છે બસ. અને એમાં પછી જેવા ઉદય વર્તે એ પ્રમાણે પોતે આત્માનું સ્વરૂપ માને છે. આત્મા એટલે બીજું કંઈ છે જ નહીં, જીવ એટલે આ બીજું કંઈ નવો બીજો જીવ કોઈ ક્યાંથી તમે લાવ્યા, એમ આ જ જીવ, આ જ બધું જીવન, એ આ જ અમારું જીવન, એ જ જીવ. એવી માન્યતા મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીઓને વર્તે છે. આગળ કહે છે અહીંયા કે કોઈ જે તીવ્ર મંદપણારૂપ ગુણોથી ભેદને પ્રાપ્ત થાય છે તે જીવ ભવતી જીવ છે, એમ એમ એ કર્મના અનુભાગને જીવ ઈચ્છે છે. કર્મના અનુભાગને એ જીવ તરીકે માને છે. તીવ્ર મંદપણું ગુણોથી એને ગુણોનો ભેદ, એમાં તીવ્ર મંદપણારૂપે ગુણોથી ભેદ જે પ્રાપ્ત થાય છે એનું કારણ એ કર્મના અનુભાગ છે. કંઈક વધારે વર્તતું હોય, કોઈક વખત બુદ્ધિ વધારે હોય અને કોઈક વખત જાડી બુદ્ધિ હોય અને કોઈક વખત ઓછી હોય, એને એ બધા જે કંઈ તીવ્ર મંદપણાને કારણે જે ભેદ પડતા લાગે છે એ બધા કર્મના અનુભાગને કારણે છે. તો એને જે જીવ માને છે, કોઈ જીવ અને કર્મ બંને મળેલાને જ જીવ માને છે. એટલે જીવ પણ ખરો અને સાથે કર્મ, એ બે ભેગું થઈને જીવ, એમ એકલો જીવ નહીં, જીવ પણ ખરો અને સાથે કર્મ પણ ખરું, એવી અવસ્થા જે છે એને જે જીવ માને છે. એટલે એને તો રૂપી તરીકે જીવ દેખાય, જીવ રૂપી તરીકે દેખાય. છ કાયના જીવ આપણે બોલીએ છીએ ત્યારે લગભગ એમ સમજો કે છ કાયના જીવ બોલવા વાળા 90% ને ખબર નથી કે છ કાયના જીવ નથી, એ જીવ જીવ જ છે. અને એ કાયા છે તો એમની એ સમયની પર્યાયને અનુરૂપ એમને કાયા મળી છે. એકેન્દ્રિયપણું છે, એકેન્દ્રિયપણું એ જીવનું એકેન્દ્રિયપણું છે અને એને અનુરૂપ કાયા, એકેન્દ્રિયની કાયા મળી છે. એ છ કાયના જીવ એટલે એ કાયારૂપ જીવ છે એમ નથી, એ તો એ વખતની એની પર્યાય એમ છે. બે ઇન્દ્રિય અને ત્રણ ઇન્દ્રિય અને એ બધા છ કાયના જીવની દયા પાળવી બોલતા હોય, પણ એમાં છ કાયના જીવ એટલે પાછી બોલી પૂછીએ તો બોલી જાય, એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય બધું બોલી જાય, પણ સમજે શું એમાં જીવ રહ્યો છે, એ ભગવાન આત્મા છે એમ કહીએ તો વાત ગળે ઉતરે નહીં. એને આ વનસ્પતિ દેખાય છે ને, આપણા બેકયાર્ડની અંદર જે ઘાસ બધું દેખાય છે ને, વધારે નથી, થોડા મિલિયન છે, થોડા મિલિયન જે ઘાસ એટલા જીવો છે, એમાં વધારે કંઈ બહુ જીવો તો નથી. આપણા આ બેકયાર્ડ નાનો હોય તો એમાં થોડા મિલિયન હોય, 10-15 લાખ ગુણ્યા મિલિયન કરવાનું, એટલા જીવો હોય, વધારે બહુ જીવો ના હોય. આપણે એની ઉપર પેલું ફેરવી દઈએ, શું કહેવાય, કટર કાપી નાખીએ, લોન મૂવર ફેરવી દઈએ, થોડાક જીવો બિચારાને કંઈક થતું હશે એમ, થોડાક જ નહીં તો ક્યાં વધારે છે, બરાબર ને? 10-15 લાખ મિલિયન વધારે તો નથી આપણા એ વ્યાકાળમાં. એ બધા જીવ છે, એ ભગવાન આત્મા છે, એનો ક્યારેય વિચાર કર્યો? એકેન્દ્રિય છે એટલે શું થયું? એ જીવ છે અને જીવ છે તે કાલે એમાંથી બહાર નીકળશે અને પચેન્દ્રિય થશે, અને પચેન્દ્રિય થશે અને પછી એ પુરુષાર્થ કરી અને એ તો સિદ્ધ થવાનો છે, એ તો સિદ્ધ થવાનો છે. એના તરફ આપણે કોઈ દ્રષ્ટિ જ કરતા નથી કે આ જીવ છે, એવી રીતે તો જોતા જ નથી. ક્યારે એવું જોયું કે લોન તરફ આપણે જોતા હોઈને વિચાર આવ્યો ત્યારે આ બધા જીવ છે એવો વિચાર આવે છે? ત્યાં તો એમ વિચાર આવે છે કે અત્યારે ગ્રીન છે કે કેમ છે, અત્યારે સુકાઈ ગયું છે કે શું છે, એવા વિચાર આવે છે. આ જગ્યાએ આમ છે ને આ જગ્યાએ આમ છે. અરે ભલા ભગવાન એ જીવ છે અને જીવ તરીકે જરા માન્યતા તો આપ, તારા હૃદયમાં એને જીવ તરીકેનું સ્થાન આપને એક વખત, પછી જો ને તું. એટલે અહીંયા જે આ માને છે ને જીવ અને કર્મ બંને મળેલાને જ જીવ માને, એને શું થાય? એને તો એમ જ માન્યતા હોય, કર્મ છે એટલે કર્મ સહિત હોય એટલે એ શરીર તો હોય જ, અને શરીર છે એટલે એ રૂપી થયું, એટલે જીવને એ રૂપી માને, એવી ઊંધી માન્યતા હોય. આગળ કહે છે, અને અન્ય કોઈ કર્મના સંયોગથી જ જીવ માને છે. જીવ કર્મના સંયોગ સહિત જ હોય, એ સિવાય તો હોય જ નહીં એવી એની માન્યતા હોય. સિદ્ધ દશાની તો કલ્પનાય કરી નથી શકતા, શુદ્ધ સિદ્ધ પર્યાયને તો એ જાણતા જ નથી. કર્મ સહિત માને અને પાછું બીજું સંયોગો સહિત માને, એને સંયોગો પણ હોય, સંયોગો વિનાનો જીવ તો માને જ નહીં, શુદ્ધ તો માને જ નહીં. એટલે આ પ્રકારે અહીંયા 8 પ્રકાર કરવા કહેવામાં આવ્યા કે અધ્યવસાનને, એટલે વિભાવ રૂપે વિભાવ ભાવે જે પરિણમન કરે છે એ કર્મને, અધ્યવસાનમાં તીવ્ર મંદ અનુભાગને, નો કર્મને, કર્મના ઉદયને, કર્મના અનુભાગને તીવ્ર મંદ પણારૂપ ગુણોથી ભેદરૂપ એને, જીવ અને કર્મ બંને મળેલા એને, અને કર્મ અને સંયોગ એ બંને એને જીવ માને છે, એવા 8 પ્રકાર અહીંયા જણાવવામાં આવ્યા. આ પ્રકારના તથા અન્ય પણ ઘણા પ્રકારના, આ સિવાય પણ બીજી ઘણી માન્યતા વર્તે છે, આ તો મુખ્ય જે વાત છે એ આમાં લીધી છે, અને બીજા બધા આમાં સમાઈ જાય એમ સમજીને આપણે 8 પ્રકાર લીધા છે આચાર્ય ભગવાને. એટલે એનો આપણે વિચાર કરવાનો છે કે આ પ્રકારના તથા અન્ય પણ ઘણા પ્રકારના દુર્બુદ્ધિઓ, મિથ્યા દ્રષ્ટિઓ પરને આત્મા કહે છે, તેમને નિશ્ચયવાદીઓએ, સત્યાર્થવાદીઓએ, એ પરમાર્થવાદી સત્ય કહેનારા જે છે એમણે એ કહ્યા નથી. 8માંથી એકે પ્રકાર જીવનો કહ્યો નથી. 8 પ્રકારે જીવ આત્મા કહેવામાં આવ્યો, એ પ્રકારે આત્માનું સ્વરૂપ છે જ નહીં. ભગવાન આત્મા શુદ્ધ નિર્મળ જ્ઞાન આનંદ સ્વરૂપ સુખનું ધામ છે, એ અવિનાશી છે, અનાદિથી છે, અનંતકાળ સુધી રહેવાવાળો છે, એ બધી વાતે પૂર્ણ છે, એને કોઈની જરૂર નથી, કોઈની મદદની પણ જરૂર નથી. પૂર્ણતા એની પોતાનામાં છે, એવા પૂર્ણ સ્વરૂપને પ્રગટ કરવામાં પણ એને કોઈની જરૂર નથી. એ વર્તમાનમાં પણ પૂર્ણ છે, ભૂતકાળમાં પણ પૂર્ણ હતો, ભવિષ્યમાં પણ પૂર્ણ રહેવાનો છે. પર્યાયમાં જે મલિનતા કર્મરૂપે રહી છે એ મલિનતા પણ એ કાયમી ટકીને રહેવાવાળી નથી, એ દૂર થઈ શકે એવી મલિનતા છે. અને એ મલિનતા નથી દૂર થઈ તો પણ એ મલિનતા એક સરખી રહેતી નથી, એ કર્મરૂપ મલિનતા એક સરખી રહેતી નથી. વિભાવ ભાવરૂપે પરિણમન જે છે એ કંઈ એનું પોતાનું પરિણમન નથી, એ પરનું લક્ષ્ય કરતા એને વિભાવ ભાવે પરિણમન થાય છે, અને એ પરિણમન ક્ષણિક પરિણમન છે. એ પર્યાયો જે થાય છે એ બધી ક્ષણિક પરિણમ છે, અને એ એવી યોગ્યતા પડી છે એટલે થાય છે. ખરેખર જીવ પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમન કરે તો એ નિર્મળ શુદ્ધ જ્ઞાન આનંદ સુખનો સાગર છે. એવા જીવને ન માનતા આવા ઉપર કહ્યા એ બધા આ વર્ણન કરવામાં આવ્યું એ પ્રકારે આઠ પ્રકારે અજ્ઞાનીઓ જીવને માને છે. ટીકામાં હવે વધારે સ્પષ્ટતા કરી છે એ આપણે લઈએ. ટીકામાં અહીંયા કહે છે કે આ જગતમાં આત્માનું અસાધારણ લક્ષણ નહીં જાણવાને લીધે, આ જગતમાં જો જગત કહી અને આચાર્ય ભગવાને અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં જગત મૂક્યું ને એટલે જગત છે, આ જગત છે, છ દ્રવ્યો છે અને છ છ દ્રવ્યોની અનંતી પર્યાયો થાય છે એવું આ જગત છે. આ જગતમાં આત્માનું અસાધારણ લક્ષણ નહીં જાણવાને લીધે, કેમ કે આત્મા પણ જગતમાં આવી ગયો ને એટલે એમાં છ પ્રકારના દ્રવ્યમાંથી જીવ દ્રવ્યની વાત લેવી છે એટલા માટે જગત લીધું અને જગતને સિદ્ધ કર્યું કે હા અહીંયા આ જગત છે, છ દ્રવ્યોના સમૂહરૂપે જગત છે અને એમાં એક જીવ દ્રવ્ય, એવા અનંત જીવો છે, પાછા અનંતા અનંત જીવો છે પણ પ્રકારની રીતે જોઈએ તો છ દ્રવ્ય કયા, છ પ્રકારના, એમાં એક પ્રકાર એ જીવનો છે. તો એ જીવ દ્રવ્ય એની વાત કરતા કહે છે કે એ અસાધારણ લક્ષણ સહિત છે, એનામાં જે અસાધારણ લક્ષણ છે એને અજ્ઞાનીઓ જાણતા નથી. આત્માનું અસાધારણ લક્ષણ શું, અસાધારણ લક્ષણ છે આત્માનું, અસાધારણ લક્ષણ શું છે, કે પોતે જ્ઞાન સ્વરૂપ છે, પોતે આનંદ સ્વરૂપ છે, પોતે અનુભવ કરનારો, વેદન કરનારો છે, એ વેદે છે, અનુભવે છે, જાણે છે, જ્ઞાન કરે છે, પોતે ચેતન છે એવું એ જીવ દ્રવ્ય છે. એમાંનો એક પણ ગુણ બીજા પાંચ દ્રવ્યમાં નથી. એ ચેતન, જ્ઞાન, આનંદ અને વેદન એ બધા જીવના છે એટલે એના એ અસાધારણ લક્ષણને અજ્ઞાની જાણતો નથી. અજ્ઞાની એવા જીવના લક્ષણને નથી જાણતો એટલે એ જીવનું સાચું સ્વરૂપ નથી જાણતો અને જીવને પૂદગળથી જુદું કરી નથી શકતો. પૂદગળમાં જીવને માને છે, જીવને પૂદગળને ભેગા માને છે, કંઈક અનેક પ્રકારની એની માન્યતાઓ થાય છે. એટલે આઠ પ્રકારે જે વર્ણન કરવામાં આવ્યું એનું કારણ લઈ અને ટીકાની શરૂઆત કરવામાં આવી છે કે આ જગતમાં આત્માનું અસાધારણ લક્ષણ નહીં જાણવાને લીધે નપુસકપણે અત્યંત વિમૂઢ થયા થકા તાત્વિક એટલે પરમાર્થભૂત આત્માને નહીં જાણતા એવા ઘણા અજ્ઞાનીજનો બહુ પ્રકારે પરને પણ આત્મા કહે છે, બકે છે. શું અહીંયા કહ્યું કે આત્માના અસાધારણ લક્ષણને નહીં જાણતા એવાઓને કેવા કયા છે અજ્ઞાનીઓને, કે નપુસકપણે અત્યંત વિમૂઢ થયા થકા. જો અહીંયા નપુસકપણે એમ કેમ કહેવામાં આવ્યું હશે, નપુસકપણે કેમ કહેવામાં આવ્યું, નપુસકને શું હોય, એને પ્રજા ન હોય, એને વીર્ય નથી એટલે એને પ્રજા ન થાય, નપુસંગને વીર્ય નથી એટલે એને પ્રજા ન હોય. તેવી રીતે જે રાગને પોતાનો માને છે એ રાગને પોતાનો માનનાર જે છે એ નપુસક છે. કેમ, કેમ કે એનું વીર્ય જે છે એ રાગમાં વર્તે છે એટલે એને નપુસક પણ થયું છે, એટલે એને પણ ધર્મની પ્રજા નથી હોતી, એને જ્ઞાનની, સમ્યક જ્ઞાનની પ્રજા હોતી નથી. પેલા નપુસંકને વીર્ય નથી એટલે એને પ્રજા નથી અને અહીંયા જે છે એ નપુસંકપણે વર્તે છે એમ કહેવામાં આવ્યું. નપુસકપણે અત્યંત વિમૂઢ થયા થતા એમ કહ્યું છે ને, એટલે નપુસકપણે એ કેમ નપુસકપણે કહ્યો, કેમ કે એને પેલાને જેમ પ્રજા નથી, સંતતિ નથી, એવી રીતે આને ધર્મની પ્રજા નથી, ધર્મની સંતિ નથી એટલે સમ્યક જ્ઞાન નથી, સમ્યક જ્ઞાન પ્રગટ નથી થતું એટલે એ નપુસકપણે વર્તે છે એમ કહેવામાં આવ્યું. અજ્ઞાની જે છે એ આત્માનું અસાધારણ લક્ષણ નહીં જાણવાને લીધે નપુસકપણે અત્યંત વિમૂઢ થયા થકા મૂંડ થયા છે. પાછી મૂંડતા વર્તે છે એટલે પ્રયાસ પણ નથી, પ્રયત્ન પણ વર્તતો નથી, જે હોય તે બધું ચાલશે. મૂંઢને કેવું હોય કે આ છે તો એ પણ બરાબર, આ છે તો પણ બરાબર, એના તરફ કોઈ પોતે તો મહેનત કરવી જ નહીં, એટલા બધા પ્રમાદમાં પડ્યા હોય કે જે છે તે બધું બરાબર જ છે. મથા ટેક દયા, જેટલા પથ્થર જોયા એટલા બધા પથ્થરને એ પૂજે, મથા ટેક દયા, સાચો કયો ખોટો કયો કઈ નહીં, જેટલા બાવા જોયા એ બાવા માત્ર ને મહારાજ કે અને એ જાણે મારું કંઈક કરી દેશે. મૂંઢ, આ બધા મૂંઢ કહેવાય, જે પોતે કોઈ પ્રયત્ન જ કરે નહીં, ધર્મને સમજવાનો જ પ્રયત્ન નથી કરતો. આત્માની તો પછી આગળ પછી વાત આવશે, પણ પોતે ક્યાંથી થયો ને શું છે એટલો વિચાર નથી કરતો, અને પાછો પોતાની જાતને જૈન કેવડાવે. આમાં જૈનપણું ક્યાં આવ્યું? બહુ બહુ પૂછીએ તો નૌકાર મંદ્ર આવડતો હોય બોલી જાય. અને ભગવાન કેટલા? તો કે 24. નામ બોલી જાય તો ક્રમમાં નામે ન યાદ હોય, અને કદાચ એ યાદ હોય તો પણ પછી પૂછ્યું હોય ને કે તમે નમો હરિયંતાણમ ને નમો સિદ્ધાણમ એમ બે બોલ્યા તો એમાં શું ફેર? બસ પતી ગયું, આટલે આવે એટલે અટકી જાય. એ ભગવાન ને પેલા એ ભગવાન, પણ બેમાં ફેર શું ખબર નથી. આવા જૈનો છે, તમે 90% જૈનોને લેશો તો આવા જ મળશે તમને. ઇન્ડિયામાં મારા સાહેબે આમ કહ્યું છે એમ બોલી નાખે. તું તો કંઈક વિચાર કરીશ કે નહીં કરે? તારે તો કંઈ બે ચોપડી ઉઘાડીને વાંચવાની કે નહીં વાંચવાની? જૈન છો તો તારા ઘરમાં કેટલા પુસ્તક છે? શાસ્ત્રો તો એ કંઈ જોવા ન મળે, પણ સારા પુસ્તક જૈનના જેમાંથી જે સાચી વાત જાણવા મળે એવા કોઈ છે કે નહીં? કોઈ ન હોય. અરે મોટા મોટા શેઠિયા હોય, લક્ષાધિપતિ હોય, પણ એને કહીએ કે સારા જૈનના માસિક તમે કોઈ નિયમિત મંગાવીને વાંચો છો? તો કે ના. શું વાંચો છો? ચિત્રલેખા વાંચે છે. આ બધા મૂંઢનું અહીંયા વિમૂંઢ કહ્યું છે ને, અત્યંત વિમૂંઢ એટલે આ વાત કરું છું. અમસ્તી વાત નથી થતી પ્રભુ, અહીંયા વાત કરવાનું તાત્પર્ય છે કે આમાં આપણામાંથી પણ કેટલાકને કોઈક વાત લાગુ પડતી હોય તો એ ચેતી જાય. આ બધી મૂંઢતા કહેવાય. ધર્મ પ્રત્યે આપણે કોઈ દરકાર જ ન કરીએ, જાણીએ નહીં, કોઈ પ્રયત્ન જ ન કરીએ, એમને જ આપણે વાણિયાને ઘેરે જન્મ્યા એટલે જૈન થઈ ગયા, એમ નથી પ્રભુ. ગુરુદેવે તો એટલે સુધી વાત કરી છે, શાસ્ત્રમાં પણ એ વાત આવી છે, કે જે સાચા જૈન ધર્મને માનવા વાળો છે, સાચી માન્યતામાં રહ્યો છે, પણ એણે નિર્ણય નથી કર્યો, એના કુટુંબમાં એ ચાલ્યો આવે છે, સાચી માન્યતા એના કુટુંબમાં ચાલી આવે છે, એટલે એને લીધે થઈને જો એ માને છે તો પણ એ જૈન નથી, કેમ કે એણે નિર્ણય નથી કર્યો. કાલે સવારે બીજો કોઈ આવે તો બદલાઈ પણ જાય. એના પિતાશ્રી માતૃશ્રીના અવસાન થયા પછીથી ધારો કે બીજા લોકો આવે તો એ બદલાઈ પણ જાય, બીજી વાત કરે તો બદલાઈ જાય, કેમ કે એને નિર્ણય નથી કર્યા. જૈન કોણ છે? જે જીનેશ્વરની વાણીમાં વિશ્વાસ ધરાવે છે, જે અભ્યાસ કરીને, દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીને પોતે જાતે નિર્ણય કરે છે કે ના, આત્માનું સ્વરૂપ આમ જ છે, જગતનું સ્વરૂપ આવું છે, 6 દ્રવ્યનું સ્વરૂપ આ રીતે છે, 9 તત્વનું સ્વરૂપ આ પ્રમાણે જ છે, અને પછી પોતે મોક્ષ માર્ગમાં પુરુષાર્થ કરી રહ્યો છે, સમ્યક્ત્વનો પુરુષાર્થ કરી રહ્યો છે, એ જૈન કહેવાય. 7 વ્યસનોનો ત્યાગ કરી યોગ્યતા પ્રગટ કરી છે પોતાની જૈન થવા માટેની, અને પછી જે આનો અભ્યાસ દ્વારા અને સતત એને ચિંતવન એવું રહ્યા કરે છે કે હું કોણ છું, એનું સાચું સ્વરૂપ મારે બરાબર જાણવું અને એવું જ મારે એ પ્રાપ્ત કરવું. આ મહાપુરુષો શું કહી ગયા છે એને મનમાં હંમેશા એવો જ ભાવ રહ્યા કરે કે કેવી રીતે એ વાતને હું સમજું, એનું તાત્પર્ય શું છે, આટલા બધા શાસ્ત્રોની રચના થઈ એ શા માટે થઈ, એ કોને માટે થઈ, એનું તાત્પર્ય શું છે, એમાં શું જ્ઞાન ભર્યું છે, એ બધું હું જાણું. એવી જેની દ્રષ્ટિ જે છે એ મૂંઢ નથી. બાકી જો એમ દ્રષ્ટિ નથી અને કોઈક આપી દે છે તો આ બરાબર છે, આજે આમનો સ્વાધ્યાય થયો તો એમાં આમણે આમ કહ્યું તો પણ બરાબર છે, પેલા આમ કહ્યું તો પણ બરાબર છે, પણ આપણે તો કાંઈ મહેનત કરવી નથી, એ પણ એક પ્રકારની મૂંઢતા કહેવાય. અહીંયા જો અત્યંત વિમૂંઢ શબ્દ મૂક્યો છે ને એટલા માટે આ વાત ચાલે છે. ખાલી મૂંઢની વાત નથી કરી, અત્યંત વિશેષપણે મૂંઢ થયા થતા એવા અજ્ઞાનીઓની વાત લીધી છે. નપુસંકપણે અત્યંત વિમૂંઢ થયા વિમૂઢ થયા થકા કે શું કરે છે, તાત્વિક એટલે પરમાર્થભૂત આત્માને નથી જાણતા. આત્મા આત્મા કરે પણ કેવો આત્મા? ગિરીશભાઈએ કહ્યું એવો આત્મા બુકમાં, બુકમાં છે એ આત્મા. ત્રીજા પુરુષ એક વચન તરીકે જો અભ્યાસ કરવામાં આવે, સ્વાધ્યાય કરવામાં આવે, તો સમજી લેવું કે આ જીવનમાં ક્યારેય પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થશે નહીં. આ કઈ લોની બુક ભણવા નથી બેઠા કે આ કાયદો આમ છે ને આ કાયદો આમ છે અહીંયા, એમ નથી. આપણે બુક નથી ભણતા, આપણે આત્માની વાત કરીએ છીએ કે પોતાની વાત કરીએ છીએ એવા ભાવ સહિત એને લેવી જોઈએ. જો આજે આ વાત આવી છે એટલે વાત નીકળે છે. શું કહે છે અહીંયા, આત્મા જાણે, આત્મા છે આમ છે તેમ છે બધી વાત કરે પણ એ પણ બધા મૂંડ છે. કેવા આત્માને જાણવાની વાત કરી છે કે તાત્વિક પરમાર્થભૂત આત્માને જાણવાની વાત કરી છે. પરમાર્થભૂત આત્મા કેવો હશે? જુદો હશે કઈ? આત્મા ને પરમાર્થભૂત આત્મા કયો તો એ કઈ જુદો હશે? પ્રભુ પરમાર્થભૂત તાત્વિક આત્મા કહેતા એ ભગવાન આત્મા એ સર્વજ્ઞ સ્વભાવી એ મુક્ત સ્વરૂપ આત્મા એની વાત કરવી છે. એવો આત્મા, એવા આત્માને નથી જાણતા એવા ઘણા અજ્ઞાની જનો. એવા આત્માને જે સિદ્ધ સમાન જે આત્મા છે, શુદ્ધ સ્વરૂપ જેનું છે, જે અનંત ગુણોનો પિંડ છે, એવો એ ભગવાન આત્મા જે મુક્ત સ્વરૂપ જ છે. કર્મ રજકણો એને ચોંટ્યા છે છતાં પણ એનું સ્વરૂપ તો મુક્ત જ છે. એવો એ ભગવાન આત્મા, એવા ભગવાન આત્માને જે નથી જાણતા એની વાત કરતા કહે છે કે એવા પરમાર્થભૂત આત્માને નહીં જાણતા એવા ઘણા અજ્ઞાની જનો બહુ પ્રકારે પરને પણ આત્મા કહે છે, બીજાને પણ આત્મા કહે છે. પોતે આત્મા છે એના સિવાય જે બીજું બધું જે છે એને આત્મા કહે છે. અને એ વાત અહીંયા આઠ પ્રકારે કહેવામાં આવી છે. એ આઠ પ્રકારે વાત કરવામાં આવી આપણે જે ગાથાના અર્થમાં લીધું એ પ્રકારે. પછી આગળ એમ અહીંયા શબ્દ મૂક્યો છે કે બકે છે, બહુ પ્રકારે પરને પણ આત્મા કહે છે, કહે છે નહીં પણ બકે છે એમ કહ્યું. કેમ બકે છે એમ કહ્યું છે? અહીંયા ગુજરાતી કરવામાં કઈ ભૂલ થઈ હશે? એવું એમ નથી. મૂળ સંસ્કૃતની અંદર જોશો તો ત્યાં પ્રલપંતિ, પ્રલપંતિ છે ને, પ્રલપંતિ એટલે પ્રલાપ કરે છે એવો અર્થ થાય છે. અહીંયા સંસ્કૃત ટીકાની અંદર બીજી લીટીમાં છેલ્લો શબ્દ છે પ્રલપંતિ, એટલે એવો એવો પ્રલાપ કરે છે. પ્રલાપ એટલે શું? પ્રલાપનો અર્થ થાય બકવાસ કરે છે, ખોટું બોલતો હોય બધું બકવાસ કરે છે. એટલે અહીંયા એમ કહ્યું છે કે એવું એવા બકે છે, આઠ પ્રકારે ઊંધી માન્યતાઓ કરે છે, એ બધો બકવાસ છે. હવે એ આઠે આઠ વસ્તુને એક પછી એક અહીંયા આગળ સમજાવવામાં આવી છે. એ પ્રલાપ જે કર્યો છે ને પ્રલાપંતી, એ અહીંયા હવે સમજાવે છે કે કઈ રીતે એ લોકો માને છે. આપણને એમ થાય કે એ કઈ રીતે માને છે જાણીને શું કામ? પ્રભુ એ જ જાણવાનું છે. એ જાણીશું નહીં ત્યાં સુધી ક્યાંક આપણે પણ ભૂલ કરી બેસીએ. આત્માને જાણવા સંબંધીમાં જે ભૂલ થાય છે એ કોઈક પ્રકારે આપણે પણ એમાં ભૂલ કરતા હોઈએ, એ ભૂલ ટાળવા માટે થઈને આપણે એ જાણવું છે. ભૂલ ટાળવા માટે થઈને આપણે જાણવું છે. કૃપાળુ દેવે આત્મસિદ્ધિની અંદર મતાર્થીના લક્ષણ લખ્યા છે. આપણે એમ થાય કે મતાર્થીના લક્ષણ શુક્રા લખ્યા, તો એમને એક લીટીમાં લખ્યું છે કે મતાર્થના લક્ષણ મતાર્થ જવા માટે લખ્યા છે. મતાર્થ જવા કાજ, એ મતાર્થ જાય એ માટે મતાર્થના લક્ષણો દર્શાવવામાં આવ્યા છે. એ રીતે અહીંયા આ આઠ પ્રકારે જે બકવાસ જે છે એ બકવાસને એટલા માટે સમજવાનો છે કે એ પ્રમાણે આપણે પણ ક્યાંક કોઈક જગ્યાએ સૂક્ષ્મ પણ ભૂલ કરતા હોઈએ તો એ ભૂલને ટાળવી છે અને આત્માનું જેમ છે તેમ સ્વરૂપ જે છે એને જાણવું છે. આ જીવ અજીવ અધિકાર છે એટલે અજીવ સાથેનો જીવનો જે સંબંધ છે એને આપણે સ્પષ્ટ કરવો છે કે આમ જ સંબંધ છે. જીવ અને અજીવનો કયો સંબંધ છે એ આપણે સ્પષ્ટ કરવો છે કે બંને દ્રવ્ય જુદા જ છે. એ બંને દ્રવ્ય જુદા જ છે, એમાં નિમિત્ત નૈમિતિક સંબંધ સિવાય બીજું કંઈ છે નહીં. એ કર્મ રજકણો બંધાય છે તો એમાં એ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. બાકી આત્માનું કર્મ કંઈ કરતું નથી, આત્મામાં કોઈ ફેરફાર કર્મ કરી શકતું જ નથી. કર્મમાં કોઈ એવી તાકાત નથી કે આત્માની અંદર કંઈ ફેરફાર કરે, એવો કોઈ ફેરફાર કરવા માટે કર્મ સક્ષમ છે જ નહીં. એટલે એ અજીવ જે છે કે અજીવ શું કરે છે, અજીવ જીવ રૂપે દેખાય છે આપણને, તો એ અજીવને જીવ રૂપે દેખાય છે ત્યાંથી ભેદ જ્ઞાન દ્વારા આપણને જુદું પાડવું છે કે ના આ નહીં આ નહીં આ નહીં આ નહીં, એવા આઠે પ્રકારે જે કહ્યું છે એમાંનું કોઈ આમ જીવનું સ્વરૂપ નથી એમ આપણે જુદું પાડવું છે. એટલા માટે આનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. દરેક વસ્તુનું તાત્પર્ય સમજવું જોઈશે ને પ્રભુ. આપણે ગાથા કરીએ છીએ, સમયસર જેવો મહાન ગ્રંથ લઈને બેઠા છીએ, તો થોડુંક એ તરફ પણ લક્ષ્ય આપવું પડશે. તો અહીંયા પહેલું લીધું છે, તે પહેલા અહીંયા વાત જે કરી છે અહીંયા લઈએ. આપણે કહે છે કે બકે છે, કોઈ તો એમ કહે છે કે, હા પહેલું લીધું છે અહીંયા, એટલે એ પહેલું લઈને પછી પાછળ એકડો કર્યો છે, એટલે પહેલું પૂરું થાય એમ એનો અર્થ છે. એટલે અહીંયા કહે છે કે કોઈ તો એમ કહે છે કે સ્વાભાવિક અર્થાંત સ્વયમેવ ઉત્પન્ન થયેલા રાગ દ્વેષ વડે મેલું જે અધ્યવસાન અર્થાંત મિથ્યા અભિપ્રાય સહિત વિભાવ પરિણામ તે જ જીવ છે. કારણ કે જેમ કાળાપણાથી અન્ય જુદો કોઈ કોલસો જોવામાં આવતો નથી, તેમ એવા અધ્યવસાનથી જુદો અન્ય કોઈ આત્મા જોવામાં આવતો નથી. આ પહેલું કહ્યું. શું કહ્યું? કોઈ તો એમ કહે છે કે સ્વાભાવિક અર્થાંત સ્વયમેવ પોતાની જાતે જ ઉત્પન્ન થયેલા, કોઈએ ઉત્પન્ન કરાવ્યા છે એવા નહીં, પોતાની જાતે સ્વયં ઉત્પન્ન થયા છે એવા રાગ દ્વેષના ભાવ, એ કસાય ભાવ, એ વડે મેલું જે અધ્યવસાન એટલે કે એવું પરિણમન, એવા ભાવરૂપે પરિણમન, રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ એ બધા કસાય છે, કે આત્માને કસવા વાળા છે. ગુરુદેવ એમ કે છે આત્માને કસે તે કસાય, બહુ સરસ વ્યાખ્યા કરી છે ગુરુદેવે, એ આત્માને દુઃખ પહોંચાડનારા છે. એ રાગ છે, શુભ રાગ છે, તો પણ એ દુઃખ પહોંચાડનારો છે, એ આકુળતા કરનારો છે. અહીંયા રાગ દ્વેષ વડે મેલું જે અધ્યવસાન રાગ દ્વેષ વડે મેલું થયું છે, કેમ કે રાગ દ્વેષ એ એના નથી, એ જીવના નથી, એ જીવમાં નથી, એ ભાવ જે છે એ જીવનો નથી, એવા ભાવ દ્વારા એનું પરિણમન જે થાય તે કેવું હોય, એ મેલું પરિણમન જ હોય. એનું શુદ્ધ પરિણમન, નિર્મળ પરિણમન તો એ જ્યારે સ્વભાવ ભાવે પરિણમે ત્યારે જ હોય. સ્વભાવ ભાવે પોતે પરિણમન કરે, શુદ્ધ ભાવે પરિણમન કરે, તો જ એનું પરિણમન જે છે તે વિભાવ રહિત શુદ્ધ નિર્મળ પરિણમન હોય, એ સ્વાભાવિક પરિણમન હોય. પણ અહીંયા તો રાગ દ્વેષના ભાવે અધ્યવસાય થાય છે, એટલે એવા ભાવે એનું પરિણમન થાય છે. મિથ્યા અભિપ્રાય સહિત, જ્યાં જે નથી ત્યાં તેને માનવું એવો મિથ્યા અભિપ્રાય છે, અને મોહ વર્તે છે, એને જગતના પદાર્થો તરફ મોહ છે, એ મોહરૂપે વિભાવ ભાવે પરિણમન કરે છે. એ પરિણમન, એ અધ્યવસાય એને એ જીવ માને છે. અને એનું કારણ શું પાછું જણાવે છે, ઉદાહરણ આપીને કારણ સમજાવે છે કે એ જીવ છે, કારણ કે એના સિવાયનો બીજો કોઈ જીવ જોવામાં આવતો જ નથી, બધા એવા અધ્યવસાન સહિત જ છે, શુભાશુભ ભાવ સહિત જ છે, રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભના ભાવ સહિત જ છે, નવ નવ કોષાયરૂપ ભાવ સહિત જ વર્તે છે બધા, એ સિવાય તો કોઈ એને જોવામાં આવતો જ નથી, એવો બીજો કોઈ જોવામાં આવતો જ નથી, અધ્યવસાન વિનાનો તો એને જોવામાં આવતો જ નથી. એટલે એ જ જીવ છે, અધ્યવસાન સહિત છે, મિથ્યા અભિપ્રાય સહિત વિભાવ ભાવ રૂપે રાગ દ્વેષ રૂપે પરિણમવા રૂપે જ જીવ છે, બીજો કોઈ જીવ છે જ નહીં. અને એમાં એને ઉદાહરણ આપ્યું છે, પાછું અજ્ઞાની પણ પાછા ઉદાહરણ આપીને આપણને એ વાત સમજાવે છે. શું કહે છે કે કાળાપણાથી અન્ય જુદો કોઈ કોલસો જોવામાં આવતો નથી, તેમ એવા અધ્યવસાનથી જુદો અન્ય કોઈ આત્મા જોવામાં આવતો નથી. કોલસો છે, એ કોલસોમાં કાળાપણું છે, કોલસાની એ પર્યાય છે, કાળાપણા રૂપે કોલસાની, તો એ રૂપે જ એ છે, તો કોલસો બીજો કોઈ દેખાતો નથી, કાળાપણે રૂપે જ દેખાય છે, એવી રીતે આ જીવ છે એ એવા મેલા અધ્યવસાન સહિત વિભાવ ભાવે પરિણમન કરવા વાળો જ છે, બીજો કોઈ જીવ નથી. આવી એની ઊંધી માન્યતા વર્તે છે, જીવ વિશેની આવી માન્યતા વર્તે છે, જે શુભાશુભ ભાવ રૂપે પરિણમે છે, જે આ નોકરી ધંધા જોબ બધું કરે છે, જે કાર ચલાવે છે, જે રોટલી વણે છે, જે મીઠાઈ બનાવે છે, જે આઈસ્ક્રીમ ખાય છે, જે કોમ્પ્યુટર ચલાવે છે, જે લખે છે, જે વાંચે છે, એ જીવ છે, એમ એનું કહેવું છે. સાચું લાગે છે ને? એમ છે, જીવ આત્મા કોમ્પ્યુટર ચલાવતો હશે, આત્મા રોટલી કરતો હશે, આત્મા કાર ચલાવતો હશે, આત્મા ખાતો હશે, આત્મા જોબ કરતો હશે. આ બધા અધ્યવસાન છે ને મિથ્યા અભિપ્રાય સહિત. મિથ્યા અભિપ્રાય શું છે એમાં? કે પરના કાર્યો એ કરી શકે છે એવો એમ મિથ્યા અભિપ્રાય વર્તે છે. મિથ્યા અભિપ્રાય શું છે? કે એ પરના કાર્યો કરી શકે છે એવો એ મિથ્યા અભિપ્રાય છે એનો, અને એ સહિત એના અધ્યવસાન છે. આ બધા જે વર્ણવ્યા એ કાર ચલાવે છે, જોબ કરે છે, લાડવા ખાય છે, એ સાવર લે છે, બરાબર છે ને, એ સિનેમા જોવા જાય છે, આ બધા અધ્યવસાન થયા ને, અને એમાં બધામાં એની મિથ્યા માન્યતા શું છે? કે પરમાથી એને સુખ ઉપજે છે એવી એની ઊંધી માન્યતા છે, એ મિથ્યા અભિપ્રાય છે. એવા મિથ્યા અભિપ્રાય સહિત એના અધ્યવસાન થયા છે અને એવા એ પરિણામ થાય છે, અને ક્યારેક પછી શુભ પરિણામ પણ વર્તે છે. એ મંદિરમાં જાય છે, પૂજા કરે છે, દયાદાન વ્રત તપના ભાવ કરે છે, બસ એ રીતે જીવ છે. બીજો કઈ રીતે જીવ હોય? આનાથી વધારે બીજું જીવનું હોય શું? આવી માન્યતા જે છે તે અજ્ઞાનીની માન્યતા છે. એમાં આપણી પણ કોઈક માન્યતા આવતી હોય તો આપણે કાઢવાની. શુભાશુભ ભાવ રૂપે પરિણમન જે છે, છકાઈની દયા પાડવા રૂપે પરિણમન એનો ભાવ, પૂજા ભક્તિ વિનય તપનો ભાવ, એવા અધ્યવસાન રૂપે પરિણમન કરવું એ શુભ ભાવ છે. પણ છતાંય એ આત્માનો ભાવ નથી. કેમ આત્માનો ભાવ નથી? કેમ કે એનાથી બંધ પડે છે. એ શુભ ભાવ છે, એનાથી આશરો થાય છે, બંધ પડે છે, કર્મ બંધાય છે. એ આત્માનો ભાવ નથી, એ શાશ્વત રહેવા વાળો ભાવ નથી, કાયમ એ ટકીને રહેતો નથી. એ ભાવ થાય છે અને પાછો ચાલ્યો જાય છે. એ પર્યાયમાં છે, એ એક સમયની પર્યાયમાં એ ભાવ છે, પછી એ ભાવ એ વખતે રહેતો નથી, બીજા સમયે બીજો ભાવ છે, ત્રીજા સમયે જુદો ભાવ છે. એમ જુદા જુદા ભાવ રૂપે એ પરિણમન કરે છે, એ ભાવની વાત કરી છે, એ અધ્યવસાન. અને એને કારણે આશ્રવને બંધ થાય છે, કર્મ બંધાય છે, એવા એના પરિણામ થાય છે. એ પરિણામ આત્માના હોય? આત્મા તો સદા ત્રિકાળી શુદ્ધ છે, નાયક છે, માત્ર જાણનારો છે. એનું પરિણમન તો શુદ્ધ પરિણમન જ છે. એ તો જ્ઞાન સ્વભાવી છે, સુખનો સાગર છે. એને તો અવ્યાબાદ આનંદ હોય, એનું સુખ તો ક્યારેય ઓછું થાય જ નહીં. એને સુખ માટે પરતરફ દ્રષ્ટિ કરવાની જરૂર પડે જ નહીં. પરના આશ્રયે કોઈ એને સુખ કે દુઃખ થતા જ નથી. પોતે પૂર્ણ છે, સર્વજ્ઞ સ્વભાવી છે, મુક્ત સ્વરૂપ છે. એવો ચિદાનંદ ભગવાન આત્મા આવા અધ્યવસાન સહિત હોય? આવા અધ્યવસાન સહિત ન હોય પ્રભુ. એટલે એવા અધ્યવસાન જે જે આપણે સવારથી સાંજ સુધીમાં બધા કરીએ છીએ, એ મિથ્યા અભિપ્રાયને કારણે એમાં એવા અધ્યવસાન થાય છે, એવા પરિણમન થાય છે, એ બધા વિભાવ પરિણમન છે. એ જીવ નથી, એ જીવનું કર્તવ્ય નથી, એ જીવનું કાર્ય નથી, એ જીવનું સ્વરૂપ નથી. જીવનું સ્વરૂપ તો અન્ય રૂપે છે. આ વાતને અહીંયા સમજવાની છે. પહેલી વાત, અધ્યવસાનથી શરૂઆત કરીને જ સમજવાનું છે. કેટલી કેટલી જુદી જુદી રીતે આપણી માન્યતા વર્તે છે, કે જેમાં આપણે એમ માનીએ છીએ કે આ હું છું, આ પ્રાર્થના કરનારો હું છું, સવારના પોરમાં બેસીને હું નૌકાર મંત્ર ગણવા વાળો હું છું. આત્માને આ હોય? આત્મા તો પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર રહી શકે એવો જ એક જ ભાવ છે. એના ગુણમાં ક્યાંય બીજું છે જ નહીં. એને ક્યાં વાણી છે? આત્માને વાણી છે? વાણી તો પૂદગળ છે. આત્માને બેસવું ઉઠવું ક્યાં છે? સવારના પોરમાં એ બેસે છે સામાયિક કરવા, તો એ બેસવું ઉઠવું આત્માને ક્યાં છે? આ બધી ક્રિયાઓ થાય છે એ આત્મા કરે છે. કે બધા અભિપ્રાય જે એના વર્તે છે એવા અભિપ્રાયો મિથ્યા અભિપ્રાયો છે. એવા મિથ્યા અભિપ્રાયો સહિત જે અધ્યવસાન કરે છે, શુભ કે અશુભ, રાગ અને દ્વેષ બંને લીધા છે, એના દ્વારા એ મેલું અધ્યવસાન જે છે, અર્થાત મિથ્યા અભિપ્રાય સહિત જે વિભાવ પરિણામ જે છે, જે શુભ પરિણામ પણ હોય, અશુભ પણ હોય, પુણ્ય અને પાપના પણ હોય, આગળ એ વાત બીજી રીતે પણ લીધી છે. એ જીવ છે એમ નહીં, જીવ તો એ છે જે શુદ્ધ નિશ્ચય નહીંથી જે દર્શાવવામાં આવ્યો છે એ ભગવાન આત્મા છે, એ જીવ છે, એને કંઈ કરવાનું નથી. સિદ્ધ ભગવાન સામાયિક કરે છે, સિદ્ધ ભગવાનને નૌકાર મંત્ર ગણવાના હોય, ઘણાના મનમાં એમ હોય છે કે ભગવાન ત્યાં બેઠા બેઠા નૌકાર મંત્ર ગણે, આવા હોય છે માનવાવાળા, શું કરે તો કે સિદ્ધ ભગવાન ઉપર શું કરે તો નૌકાર મંત્ર ગણતા હશે એમ. બોલો, સાતમા ગુણસ્થાનથી શરૂ કરીને વંદ્ય વંદક ભાવ હોતો નથી. પછી સાતમા ગુણસ્થાને પોતે પોતાના સ્વરૂપમાં લીનતા કરે પછી કોઈ વંદન કરવાનો ભાવ એ વખતે હોય નહીં સાતમા ગુણસ્થાનથી ઉપર. પછી આઠમું નવમું દસમું એ પણ ધ્યાનમાં જ છે, બારમું પણ ધ્યાનમાં જ છે, તેરમું પણ ધ્યાનમાં જ છે, એમાં વંદવન વંદ્ય વંદક ભાવ જ નથી તો પછી ક્યાં સિદ્ધ ભગવાન નૌકાર મંત્ર ગણે. બિચારા ભોળા જીવો વાણિયા એટલે એમ માને કે અમે જૈન થઈ ગયા, કોઈ અભ્યાસ ન મળે, આવી બધી વાતો કરે છે. શું કરી અહીંયા કહે છે કે કોઈ પણ અધ્યવસાન જે છે એ જીવના નથી, જીવના મૂળ સ્વરૂપમાં નથી, જીવના સ્વભાવમાં નથી, જીવનું એ સ્વરૂપ નથી. અને જે ઉદાહરણ આપવામાં આવ્યું જે છે તો પર્યાયની વાત છે, કાળાપણાની જે વાત કરી કોલસાની એ વાત તો શું કરી છે અહીંયા, કાળાપણાથી અન્ય જુદો કોઈ કોલસો જોવામાં નથી આવતો, તેમ અધ્યવસાનથી જુદો અન્ય કોઈ આત્મા જોવામાં નથી આવતો, એને નથી દેખાતો, અનુભવમાં નથી આવતો, પોતે પોતાના સ્વરૂપને અનુભવે તો એને અનુભવમાં આવે કે ના અધ્યવસાન રહિત પૂર્ણ સ્વરૂપ છે, તો એને કેવળ જ્ઞાનનો અંશ સમ્યક જ્ઞાન રૂપે પ્રગટ થાય અને ખ્યાલ આવે કે ના અધ્યવસાન રહિત જીવનું સ્વરૂપ છે, તો એને સિદ્ધ દશાનો ખ્યાલ આવે કે સિદ્ધ સમાન મારું સ્વરૂપ છે, સમ્યક દર્શન થાય ત્યારે ખ્યાલ આવે. એટલે એને નથી આવતો, અજ્ઞાની છે, મિથ્યા દ્રષ્ટિ છે, એટલે એને નથી આવતો, એટલે એ એમ માને છે, એટલે એ એમ માને છે. તો આ પહેલી વાત કરી અધ્યવસાનની, એના ઉપર વધારે વિસ્તાર કરવો, જાતે જ સમજવા જેવું છે પ્રભુ. અને આત્માનું જે સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ જે છે એનું વર્ણન આપણે પૂર્વરંગમાં ઘણું આવ્યું છે, એમાંથી ગાથાઓ ફરીથી વાંચી અને ફરી ફરી એના ઉપર મનન મંથન ચિંતન કરવું, એ જ કરવા જેવું છે. સુખદામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખદામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે જયતે